તારીખ 5/12/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં બોલ નંબર 94 અને 95 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 62.
એક ચતુર્થ ગુણ સ્થાન વર્તી અવિરત સંયોગ દ્રષ્ટિ દેવલિંગુ અને એક પંચમ ગુણ સ્થાન વર્તી દ્રવલિંગુ. દ્રવલિંગી ત્રણ પ્રકારના. દ્રવલિંગી એટલે જેને મગ્ન દિગંબર દીક્ષા ધારણ કરી છે. પંચમાવૃત સમિતિ દીપ્તિ 28 મૂળ ગુણ નિરતિ ચાર પાળે છે, છતાં અંતરંગમાં છઠ્ઠા સાતમા ગુણ સ્થાન યોગ્ય ભાવલિંગની શુદ્ધતા નથી. એટલે ભાવલિંગ એટલે છઠ્ઠા સાતમા ગુણ સ્થાન વર્તી આત્મશુદ્ધિ સાધુ દશાને યોગ્ય આત્મ શુદ્ધિ એને ભાવલિંગ કહેવામાં આવે છે. એથી નીચે પાંચમું ગુણ સ્થાન હોય, ચોથું ગુણ સ્થાન હોય, એ પહેલું ગુણ સ્થાન હોય, એ બધાને દ્રવ્યલિંગી કહેવામાં આવે છે. અને જે લગ્ન દિગંબર દીક્ષા તો ધારણ કરે પણ 28 મૂળ ગુણમાંથી એક પણ ગુણ તૂટે, મૂળ ગુણમાંથી એક પણ ગુણ તૂટે તો તે દ્રવ્યલિંગી નથી પણ લિંગાભાસી છે. આમ દ્રવ્યલિંગી, ભાવલિંગી અને લિંગાભાસીઓનું સ્વરૂપ જાણવા યોગ્ય છે.
કોઈ એક લક્ષણ ઓછું હોય
વિરુદ્ધ લક્ષણ, એક પણ વિરુદ્ધ લક્ષણ જાય એટલે પાત્રતા જાય. વ્યવહાર જાય મુક્ષુતા નો એટલે મુક્ષુતા જાય. મુનિ નો વ્યવહાર જાય તો મુનિ પણ જાય. જો એ 28 મૂળ ગુણ ન પાડી શકે તો એ કપડા પહેરી લે જે સમ્યક દ્રષ્ટિ હોય તો. ચોથે પાંચમે ગુણ સ્થાને જ્ઞાની પુરુષ છે, દ્રવ્યલિંગ ધારણ કર્યા છે, અથવા તો પહેલા દ્રવ્યલિંગ ધારણ કર્યા છે પછી સમ્યક દર્શન થયું છે. તો દ્રવ્યલિંગ તો ત્યારે કહેવાય કે 28 મૂળ ગુણ પાડે, એમાં એનો મૂળ ગુણ તોડે તો પછી મૂળ દશા ન રાખે, બહારના મૂળ વેશ ન રાખે, બહારના મૂળ વેશ ન રાખે. દાખલો જે લેવો હોય તો ગુરુદેવ નો દાખલો છે. ગુરુદેવ સ્થાનક વાસીની સાધુ દીક્ષા વિધિપૂર્વક અંગીકાર કરી હતી, બરાબર છે, સાધુ કહેવાયા. જ્યારે એમને ખબર પડી કે આમાં 28 મૂળ ગુણ નથી, 28 મૂળ ગુણ આમાં નિર્વસ્ત્ર પણ કોઈ મૂળ ગુણ માં છે ને,
હા,
આમાં મૂળ ગુણ નથી રહેતા, તો સાધુ પણ નથી જાહેર કર્યું, શું કર્યું, પરિવર્તન કર્યું ને, દરેક ગોચરી માટે જતા હતા દર્શન જમવા લાગ્યા, બધો ફેરફાર કરી નાખો કઈ, તો સાધુ પણ છે એવી રીતે પછી ન રાખે, કેટલીક ત્યાગી ભલે પૂરેપૂરા ગ્રસ્ત ન થાય, લગ્ન વગેરે ન કરે, ભલે કુટુંબ મારે ન જાય, તો પણ બ્રહ્મચારી તરીકે ગમે તે રીતે રહીએ, પણ એને દ્રવલિંગી સાધુ તરીકે કોઈ ઓળખે એવી રીતે પણ એ પહેલું ગુણ સ્થાન આવે, એક તૂટે એટલે પહેલું ગુણ સ્થાન આવે,
જો
ચોથે ગુણ સ્થાને કોઈ ગુણી આવે માણસ, તો પછી દ્રવલિંગી ગણાય, ભાવલિંગી ન ગણાય, અને દ્રવલિંગી જયારે ગણાય ત્યારે મૂળ ગુણ ન તોડે, જો દ્રવલિંગી પણ ગણાય તો મૂળ ગુણ ન તોડે, તો પછી પોતે આખું જાહેર પરિવર્તન કરી નાખે, ચોથા ગુણ સ્થાને ગ્રસ્ત દશા છે, પાંચમા ગુણ સ્થાને ગ્રસ્ત દશા છે, તો ચોથા અને પાંચમા ગુણ સ્થાને બી ગ્રસ્ત દશા છે, એ ગ્રસ્ત દશા તરીકે પોતે માને મનાવે, મુનિ તરીકે માને મનાવે, કેમ કે મને પણ નથી સ્પષ્ટ કર્યું, મને પણ કાળનું વર્તતું નથી, દ્રવ્ય અને ભાવે બે પ્રકારે નથી વર્તતું, ચોથા પાંચમાં યોગ્ય, તો ચોથા પાંચમાની યોગ્ય ક્રિયા રાખે, ચોથા પાંચમાની યોગ્ય વેશ રાખે, ચોથા પાંચમાની યોગ્ય બધું રાખે, પણ દ્રવ્યલિંગ તોડે અને મુનિનો વેશ રાખે તો પહેલે જ યોગ્ય, તો પહેલે જ યોગ્ય, એમ કહે છે દ્રવ્યલિંગ રાખે અને અઠ્યાવીસ મૂળ ગુણ માંથી એક ગુણ તોડે તો પછી ચોથો જ ન આવે, કેમ કે મુનિ નથી મુનિ મનાવે છે માટે, હા ગ્રહિત મિથ્યા થઈ જાય, કપટ તો થાય પણ ગ્રહિત મિથ્યા થઈ જાય, બહુ કડક છે, વિતરાગના કાયદા કડક છે, એટલે સંખ્યા અત્યારે ઓછી થઈ ગઈ છે, વિતરાગના માર્ગમાં રહેવા વાળાની સંખ્યા એટલે ઓછી થઈ ગઈ છે કે કાયદા બહુ કડક છે, સિદ્ધાંત તોડે એમાં શું છે કે સિદ્ધાંત તોડવાની પરવાનગી નથી, એટલે ચુસ્તપણે કડકપણે સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ, એમ વિતરાગનો માર્ગ છે, ગમે તેમ ન ચાલે, પાલન ન થતું હોય તો મારાથી પાલન થતું નથી એમ કહે, હું પાલન કરવાને અશક્ત છું એમ જાહેર કરે, હા એટલે પ્રતિજ્ઞા તોડવાનો અધિકાર નથી, નત્ર પ્રતિજ્ઞા ન લેવી, પ્રતિજ્ઞા ન લેવાનો દોષ નથી પણ લઈને તોડવાનો મોટો દોષ છે,
પ્રતિજ્ઞા લઈને તોડવાનો ભય લાગે, દ્રવ્યલિંગ નો થોડો તો
પ્રતિજ્ઞા રહી ગયા છે, આડંબર છે, ગુરુ ને નથી માનતો, શાસ્ત્ર ને નથી માનતો, અને વિતરાગ સર્વજ્ઞ જીનેશ્વર દેવ ને પણ નથી માનતો, દેવગુરુ શાસ્ત્ર ત્રણેય મત
માં
શું ભાવ થાય, ધર્મ બુદ્ધિ હોય તો શુભ ભાવ થાય, એનો પણ હું કરું છું. મિથ્યા સહિત પણ શુભ ભાવ છે. એટલે તો તત્વજ્ઞાનના અભ્યાસ કરનારની જવાબદારી વધે છે. જે અણસમજે સિદ્ધાંત તોડે છે એના કરતા સમજીને સિદ્ધાંત તોડે છે એ વધારે અપરાધી છે, એમ છે. ચોર ચોરી કરે અને પોલીસ ચોરી કરે એનો ફેર ફરક નહીં. વધારે ગુનો છે અને એના કરતા તે ન્યાયાધીશ ચોરી કરે તો એથી વધારે ગુનેગાર છે, એમ ખરું કે નહીં? ન માને એ તો અપરાધી છે, માનવા છતાં જાણવા છતાં માને તો વધારે અપરાધી છે. અને એને વિદ્વાન થઈને પછી પછી હું ગડબડ કરું તો એથી વધારે અપરાધી થઈ જાય. કેમ કે મુમુક્ષુ સાથે કાંગી સ્વામીનું નામ જોડાયેલું છે, વિદ્વાન સાથે વધારે નામ જોડાયેલું છે. એ મહાપુરુષનું નામ જોડાયેલું છે એની જવાબદારી છે કે નહીં? પ્રયત્ન મંતર હોવું જોઈએ, રોજ સામે ઉભા રાખવા. આમાં મારા પણ કેમ આવે છે? આત્મા મારો આત્મા ત્યાં નથી, મારા આત્મામાં એ નથી. બરાબર સામે ઉભા રાખીને પ્રયોગ કરવો, કેવી રીતે મારા પણ થાય છે? આ મારા પણ ઇનિક્વિટીનું કારણ છે, આ મારા પણ અધોગતિનું કારણ છે, આ મારા પણ 84માં પરિભ્રમણનું કારણ છે, ભયંકર મિથ્યા છે. એ પોતે જેટલો ગંભીરતાથી વિષયને લઈએ એટલો ફાયદો છે. અગંભીરતા રાખે તો એમને ચાલતું રહેવાનું જીવન. પહેલા પોતાના આત્માને ક્ષેત્ર છે, પછી બીજાની વાત તો પછીની વાત છે. પહેલા પોતાના આત્માને
ચાલે
છે, એને પ્રયત્ન મંત્ર રહેવું જોઈએ, સતત પ્રયત્ન મંત્ર રહેવું જોઈએ. મિથ્યાત્મનો ત્યાગ થાય એવો પ્રયત્ન ચાલુ જ રાખવો જોઈએ. એનું નામ પ્રયોગ છે, એ પ્રયોગ ચાલુ રાખવો જોઈએ. જો પ્રયોગ ચાલુ રાખે તો એ અપરાધી એટલો નથી. પણ સાંભળવા છતાં, વિચારવા છતાં જો પ્રયોગ ન કરે તો એનો પ્રયત્ન નથી તો એ વધારે અપરાધી છે, એમ છે. અહીંયા શુભ ભાવ, શુદ્ધ ભાવ, અશુભ ભાવ એના રસ સંબંધીનો થોડો વિચાર છે, સ્પષ્ટીકરણ છે. ચોથા ગુણસ્થાન વાળા જીવ દ્રેય લિંગ ધારણ ધારતા હૈ. ચોથા ગુણસ્થાન વાળો પણ દ્રેવલિંગ ધારણ કરે. ક્યારે ધારણ કરે? તે સહજપણે 28 મૂળ ગુણ પાળી શકે એવી પ્રસાદની મંદતા સહેજે સહેજે પ્રકૃતિગતપણે હોય તો. આત્મગતપણે તો ક્યારે હોય? તો ત્રણ કસાયનો અભાવ થાય ત્યારે. પણ ત્રણ કસાયનો સદભાવ હોય ને એક કસાયની ચોકડી એટલી ગઈ હોય તો પણ, કસાયની મંદતા સહેજે રહેતી હોય તો, કસાયથી કસાયની તીવ્રતાએ પ્રવર્તવું એવી કાંઈ જીના જ્ઞાન નથી. કસાયની મંદતા રહેતી હોય તો પણ કસાયની તીવ્રતાએ પ્રવર્તવું એવી કોઈ જીના જ્ઞાન નથી. એટલે ચોથા ગુણ સ્થાન વાળો જીવ પણ દ્રવ્યની ધારણ કરે, મિથ્યા દ્રષ્ટિ પણ ધારણ કરે, એનો વાંધો નથી. પણ 28 મૂળ ગુણ બોજા વગર પરાણે પરાણે નહીં, સહેજે સહેજે પાળવી શકે એવી પોતાની કસાયની મંદતા રહેતી હોવી જોઈએ.
તો એને પ્રવિલિંગ ધારણ કરવાનો નિષેધ નથી. એવા ઘણા મિથ્યા દ્રષ્ટિઓએ દ્રવ્યલિંગ ધારણ કર્યા, એ દ્રવ્યલિંગમાં રહીને ચતુર્થ ગુણ સ્થાનને પ્રાપ્ત થયા, પંચમ ગુણ સ્થાનને પ્રાપ્ત થયા અને છઠ્ઠા સાતમાને પણ આમાં પણ આવી ગયા. દીક્ષા પહેલા લઈ લીધી હોય હા, અને મિથ્યા દ્રષ્ટિમાં દીક્ષા લીધી હોય અને છઠ્ઠા સાતમાં થતી જાય. કસાયની મમતા પહેલેથી એટલી બધી હોય, પછી અભાવ કરવાનો જ એને પ્રયત્ન કરવાનો હોય. મમતા કરવાનો તો એને કઈ પ્રયત્ન નથી કરવાનો, એ તો એની પાસે છે કસાયની મમતા, તો એવું બને છે. તો પહેલા ગુણ સ્થાન વાળા પણ દ્રવ્યલિંગ ધારણ કરે, ચોથા વાળા પણ ધારણ કરે અને પાંચમા વાળા પણ ધારણ કરે, છઠ્ઠા સાતમા વાળા તો ધારણ કરે એ કઈ કહેવાની જરૂર નથી. અનુભવ નો હોય એને તો દ્રવ્યલિંગી કહેવાય છે, એનું નામ જ દ્રવ્યલિંગી. જો 26 મૂળ ગુણ ન પાડે તો લિંગાભાસે કહેવાય, એનું નામ જ દ્રવ્યલિંગી છે. ચોથા ગુણ સ્થાન વાળા જીવ દ્રવ્યલિંગ ધારતા હૈ, ફિર ભી સ્થિરતા કમ હૈ, એને અંદરમાં સ્વરૂપ સ્થિરતા ઓછી છે. ચોથા ગુણ સ્થાન યોગ્ય છે પણ છઠ્ઠા સાતમા યોગ્ય નથી. ઓર પંચમ ગુણ સ્થાન વાળા અશુભ મેં વિશેષ હો, ફિર ભી ચોથા ગુણ સ્થાન વાળા છે સ્થિરતા વિશેષ હૈ. શું કહે છે કે એક ચોથા ગુણ સ્થાન વાળો દ્રવ્યલિંગી લીધો, એક પંચમ ગુણ સ્થાન વાળો દ્રવ્યલિંગી નથી, શ્રાવક છે, અને ગ્રહસ્થ હોવાથી અશુભમાં પણ એ વધારે છે. કોના કરતા? ચોથા વાળા કરતા. ચોથાને દ્રવ્યલિંગ ધારણ કરવાથી અશુભ સર્વ સાવધિયોગનો ત્યાગ કર્યો એને, એટલે એને અશુભ પ્રવૃત્તિ નથી, અશુભ ઉપયોગ નથી. પાંચમા ગુણ સ્થાન વાળાને અશુભ ઉપયોગ છે, અશુભ પ્રવૃત્તિ છે, છતાં ચોથા કરતા પાંચમાની સ્વરૂપ સ્થિરતા વધારે છે. શું સિદ્ધાંત કાયદામાં છે સદાનંદજીએ? કે શુભ અશુભ પરિણામ અનુસાર શુદ્ધ ઉપયોગ નથી, શુભ અશુભ પરિણામ અનુસાર સ્વરૂપ સ્થિરતા નથી. સ્વરૂપ સ્થિરતાનો મુદ્દો જુદો છે, શુભ અશુભ ઉપયોગની વાત જુદી છે. આ બે મોક્ષ માર્ગે લીધા ફરીને, એક ચોથા ગુણ સ્થાન વાળો, એક પાંચમા ગુણ સ્થાન વાળો લીધા. બે જયારે મોક્ષ માર્ગી જીવ છે તો ચોથા ગુણ સ્થાન વાળાને સ્વરૂપ સ્થિરતા ઓછી છે, પાંચમા ગુણ સ્થાન વાળાને સ્વરૂપ સ્થિરતા વધારે છે. અંદરમાં બહારમાં ચોથા ગુણ સ્થાન વાળો દ્રવ્યલિંગી હોય, જરાય શુભ પ્રવૃત્તિ ન હોય, એને મને યોગ્ય જ બધી પ્રવૃત્તિ હોય શુભ પ્રવૃત્તિ, અને પાંચમા ગુણ સ્થાન વાળો એના કરતા સ્વરૂપ સ્થિરતામાં વધારે છે અને શુભ પ્રવૃત્તિ ના હોય ગ્રસ્ત, એમ કેવું છે. પાંચમા વાળા વધારે થાય છે, દ્રવ્યલિંગી ને એટલે નથી થતું, નથી થતું મોક્ષ માર્ગ ના છે તો મોટો
તીવ્ર શુભ ભાવ છે,
શુદ્ધતા પ્રમાણે સ્વરૂપ સ્થિરતા પ્રમાણે શુદ્ધિ ની વૃદ્ધિ છે, શુભાશુભ પ્રમાણે નહીં. આ સિદ્ધાંત છે. આ તો બધું ચોખ્ખું કરી અત્યારે ઘણાને ખ્યાલ આવે છે, નહીતર ખ્યાલ જ નથી આવતો. આહાર લેતી વખતે એને વધારે નિર્વિકલ્પ શુદ્ધ યોગમાં ચતુર્થ ગુણ સ્થાન વર્તી હોય તેને જે નિર્જરા થાય તેના કરતા આહારના ઉપયોગ જયારે હોય કોળીઓ લેવાનો અને ચાલવાનો ત્યારે મુનિરાજને શુદ્ધિની વૃદ્ધિ વધારે છે. કે ત્રણ કષાયનો અભાવ છે અને ત્રણ કષાયનો સદભાવ છે, હા તો વસ્તુ સ્વરૂપ છે, વસ્તુ સ્વરૂપ જ આવ્યું છે. જૈન દર્શન એટલે વસ્તુનો સ્વરૂપ છે. ચોથા ગુણ સ્થાન વાળા જીવ દ્રવ્યલિંગી ધારતા હૈ ફિર ભી સ્થિરતા હૈ કમ હૈ કોના કરતા? પંચમ ગુણ સ્થાન વાળા કરતા. ઓર પંચમ ગુણ સ્થાન વાળા અશુભ મેં વિશેષ હો ફિર ભી ચોથા ગુણ સ્થાન વાળે છે સ્થિરતા એને વિશેષ હૈ ભલે ઉમે શુભ ઉપયોગ થાય તો પણ. ક્યોંકિ ચોથે ગુણ સ્થાન વાળે દ્રવ્યલિંગી કો શુભ ભાવ મેં રસ અધિક હૈ. ક્યોંકિ ચોથે ગુણ સ્થાન વાળે દ્રવ્યલિંગી કો શુભ ભાવ મેં એટલે વિભાવનો રસ અધિક છે. પાંચમા ગુણ સ્થાન વાળાને અશુભ ઉપયોગ હોવા છતાં વિભાવનો રસ થોડો છે. અને આને શુભ ભાવ વધારે હોવા છતાં શુભાવ શુભ ભાવ પણ વિભાવ છે, વિભાવનો રસ વધારે છે. શુભ ને અશુભ બે વિભાવ જ છે. તો વિભાવ રસ છે એ પાંચમાનો ઘટેલો છે ચોથા વાળા કરતા. આમ સિદ્ધાંત છે. શુભ અશુભ ગૌણ છે, વિભાવ તો સામાન્ય છે ને શુભ અને અશુભ બંનેમાં. જાતિ તો વિભાવની જ છે ને. તો વિભાવ જાતિનો જે રસ છે એ ચોથા ગુણ સ્થાન કરતા પાંચમા ગુણ સ્થાન વાળામાં ઘટી જાય છે. સ્થિરતા વધારે છે માટે આત્મરસ વધી ગયો છે ત્યાં સુધીનો રસ વધી ગયો છે. શુદ્ધ પરિણામ સ્વભાવ રસ લીધો એટલો વિભાવ રસ ભીટો સામે સામે છે. ક્યોંકિ ચોથે ગુણ સ્થાન વાળે દ્રવ્યલિંગી કો શુભ ભાવ મેં રસ અધિક હૈ ઓર બાહ્ય ઉપયોગ ભી અધિક હૈ. અને બહારમાં ઉપયોગ પણ એનો વધારે છે. ભલે શુદ્ધમાં છે પણ બહારમાં છે ને દિશા તો ઉલટી ને. ત્યારે પાંચમા ગુણ સ્થાન વાળાને આત્રો પણ ઓછો છે ચોથા વાળા કરતા. આત્રો પણ ઓછો છે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગનો અને પરિણતિ પણ ઉગ્ર છે. જબકિ પાંચમી ગુણ સ્થાન વાળા અશુભ ભાવને અધિક હોતે હુએ ભી અંતર મેં ઢળણ અધિક રહેતી હૈ તો પણ પાંચમા ગુણ સ્થાન વાળાને અશુભ ભાવમાં અશુભ ભાવ થતો હોવા છતાં એને અંદરમાં ઢળણ એટલે પરિણતિ છે એ અધિક રહે છે. સીધો ઉપયોગ પણ વારંવાર આવે છે. આ શાસ્ત્રમાંથી નથી કાઢતો આ આત્મામાંથી કાઢ્યું છે. સુગમની બતાવો શાસ્ત્રમાં આપણે અહીંયા જે બધા શાસ્ત્ર નો અભ્યાસ નિવૃત્ત માણસો કરે છે એને તો પ્રવૃત્તિ હતી વેપાર ધંધા એટલા શાસ્ત્ર વાંચે ક્યાંથી? આ તો આત્મા માંથી કાઢેલો છે, અનુભવ માંથી કાઢેલો છે. નીચે કાઉન્સમાં સ્પષ્ટીકરણ આપે છે કે ચતુર્થ ગુણ સ્થાન વર્તી દ્રવ્યલિંગી કે શુભ ભાવ મેં વિભાવ રસ અધિક હૈ. ચતુર્થ ગુણ સ્થાન વર્તી દ્રવ્યલિંગી કે શુભ ભાવ મેં જો વિભાવ રસ લીધો છે. શુભ ભાવ વર્ષતા વિભાવ રસની વાત જોડી છે સ્પષ્ટીકરણમાં કે એનો વિભાવ રસ અધિક હૈ. જબકી પંચમ ગુણ સ્થાન વર્તી શ્રાવક કે અશુભ ભાવ મેં ભી વિભાવ રસ કમ હૈ. સ્વભાવ રસ બંને ને છે પણ પાંચમા નો સ્વભાવ રસ વધારે છે અને વિભાવ રસ ઘટેલો છે. તત્વતઃ એટલે તત્વ દ્રષ્ટિએ જુઓ તો મોક્ષ માર્ગ મેં શુદ્ધતા કી કમી બેસી કા નિયમ વિભાવ રસ પર આધારિત હૈ. વિભાવ રસ કેટલો તોડ્યો છે એના ઉપર આધારિત છે. બીજી રીતે વિચારીએ તો કર્ણાનુરૂપ છે કે ચોથા ગુણ સ્થાન વાળાને ત્રણ કષાયની ચોકડીનો સદભાવ છે અને પાંચમા ગુણ સ્થાન વાળાને બે કષાયની ચોકડીનો સદભાવ છે તો એને બે ચોકડીમાં આશ્રવ જ નથી. અને 41 પ્રકૃતિના બંધની વિચ્યુતિ થઈ છે, તો આને બીજી થોડી પ્રકૃતિ વધારે ગઈ છે ને એને બંધની વિચ્યુતિ થઈ છે.
બરોબર,
એક સંસ્થાન આગળ ચાલતા એટલે એટલો બંધ નહીં થાય, 41 વાળા 50 સુધી નહીં થાય એમ છે. તત્વતઃ મોક્ષ માર્ગને શુદ્ધતાથી સમી વૈશ્વિકા નિયમ વિભાવ રસ પર આધારિત છે, પરંતુ શુભાશુભ ભાવ કે અનુસાર નહીં હે. શુભાશુભ ભાવ પ્રમાણે તો શુદ્ધતાનો વધવા ઘટવાનો આધાર નથી, પણ વિભાવ રસ કેટલો ઘટ્યો છે, કસાયની ચોકડી કેટલી ગઈ છે એના ઉપર આધાર છે. તો બીજો દ્રષ્ટાંત ચોથા ગુણ સ્થાનમાં ને ચોથા ગુણ સ્થાનમાં, પાંચમા ગુણ સ્થાનમાં ને પાંચમા ગુણ સ્થાનમાં, જેટલી શુદ્ધિની વૃદ્ધિ વધતી જાય એટલી નિરીરા વધતી જાય, શુભાશુભ ઉપયોગ પ્રમાણે નહીં. પણ સામાન્ય તેના તે ગુણ સ્થાનમાં જો શુદ્ધિની વૃદ્ધિ થાય તો જે અશુભ છે એ ઘટતું જાય છે. એક જીવને પહેલા અશુભ હતો, એક જીવને પાછું એટલું નહીં અશુભ રહેવું નથી ઘટતું. જો એક ગુણ સ્થાનમાં શુદ્ધિની વૃદ્ધિ વધી હોય, એ ગુણ સ્થાનનો ઉપરનું ગુણ સ્થાનમાં લીધું હોય પાંચમો, તો પણ એને અશુભ ઘટી જાય. અશુભ સામાન્ય રીતે અશુભ ઉપયોગ એનો ઘટી જાય છે, પ્રવૃત્તિ ઘટી જાય છે એમ બને છે. પણ બે જુદા જુદા જીવ હોય તો એ પાછો દાખલો ન લાગવો પડે, આમાં બે જુદા જુદા જીવ લીધા છે, ઘણા પડખે છે આ વિશે સમજવા જેવા છે. પાંચમા ગુણ સ્થાન વાળા છે, ચોથા ગુણ સ્થાન વાળા છે અને પહેલા ગુણ સ્થાન વાળા છે, અને એક લિંગાભાસીઓ છે. આમ ચાર પ્રકારે દિગંબર 12માં વેશ દેખાય, ચાર પ્રકારના જીવોને ભાવલિંગીઓને દેખાય, પાંચમા ગુણસ્થાન વાળાને પણ દેખાય, ચોથા ગુણસ્થાન વાળાને પણ દેખાય, પહેલા ગુણસ્થાન વાળાને દેખાય ને લિંગાભાસને દેખાય, પાંચ ઠેકાણે દેખાય. તો લિંગાભાસીઓને માનવું એ તો વાત જ રહેતી નથી. જયારે આટલા બધા ભેદ પ્રભેદ છે તો પછી લિંગાભાસીઓને માનવું તો એનો સ્વરૂપ તો પ્રશ્ન જ રહેતો
જાય
છે. બહુ જ ખરાબ, એને તો ભગવાન કુમકુંડ આચાર્યજીએ અષ્ટપાવરમાં નિંદ્યા છે, અસંયમી નથી કીધા બીજી કોઈ, પણ 28 મૂળ ગુણ માંથી એક પણ મૂળ ગુણ તોડે એને અસંયમી કયા છે. જેમ શ્વેતાંબર સાધુ અસંયમી છે, એમ મુખ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી થઈને પણ જો 28 મૂળ ગુણ તોડે તો એ અસંયમી છે. એને શ્વેતાંબર સાધુની કક્ષામાં મૂક્યા છે, ભલે કપડા નથી પહેર્યા તો એટલે અસંયમ નવંદેહી જે ગાથા લીધી છે એમાં બે વાતને ધ્યાનમાં લીધી છે, એક શ્વેતાંબર વસ્ત્રધારી સાધુ અને એક દિગંબર હોવા છતાં પણ જે મૂળ ગુણ નથી પાડતા લિંગાભાસી છે એવા સાધુ, બંને એક વર્ગમાં લીધા
છે.
એટલે નિંદા છે એમ કીધું ને, એટલે નિંદા છે એમ કીધું. ગુરુદેવ એને એમ કહેતા કે માર્ગ ના લૂંટારા છે, સરસ શબ્દ, કઠોર શબ્દ છે ને વાપરતા હતા. કે જે મહાન આચાર્યો છે, ભાવલિંગી સંત છે, એ પ્રમાણિકપણે મુનિપણું ધરાવે છે, અને આ અપ્રમાણિકપણે મુનિપણું બનાવે છે. એટલે એક શુદ્ધ ઘીનો વેપાર કરે છે, એક વેજીટેબલ ઘીનો વેપાર કરીને બોર્ડ મારે છે કે અમારે ત્યાં શુદ્ધ ઘી મળશે. એક સાવકાર છે ને એક ચોર છે, એટલો બધો ફેર છે. તો એ પ્રમાણિક વેપારીના વેપારને ધક્કો પહોંચાડે છે. શું કરે છે? માર્ગને લીધે છે એમ કીધું. પ્રમાણિક વેપારીનો જે પ્રમાણિક વેપાર છે એને અપ્રમાણિક વેપારી ધક્કો પહોંચાડે છે. કેમ કે એ સસ્તું વેચે છે. લોકો કે મારે ત્યાં શુદ્ધ ઘી 90 રૂપિયે કિલો, પૂરો કે મારે 80 રૂપિયે કિલો. હાલ તો લઈ જાય ભાઈ, તમે કિલો એ 10 નો ફાયદો, કિલો એ 10 નો ફાયદો નથી, કિલો એ 35 નું નુકસાન છે. એવી રીતે સસ્તું વેચે છે તો ઓલાનો વેપાર કપાય છે. એમ જે દ્રવ્યલિંગી પણ નથી એ ભાવલિંગી પણ બનાવે છે, મુનિ પણ બનાવે છે. તો સાચા મુનિને કોઈ ઓળખતા નથી ને? સાચા મુનિ પાસે કોઈ જન્મ નહીં. સાચા મુનિને સ્વીકાર, ખોટાને સ્વીકાર છે. સાચાને નહીં સ્વીકારે, સાચાને સ્વીકારશે, ખોટાને નહીં સ્વીકારે. એક જ શાસનમાં ને સંપ્રદાયમાં આખો એક સમૂહિતિ બધી વળી જાય છે. સસ્તો માલ લેવા બાજુ દેશકાળના નામે ચાલે. દેશકાળ એવો છે ચલાવો. પણ પ્રમાણિક જે મહાન આચાર્યો છે એની વિરુદ્ધ જાય છે. એટલે એનો નિષેધ કર્યો છે, એની નિંદા કરી છે. આચાર્ય ઉઠીને એની નિંદા કરી છે. બેંકોમાં પૈસા રાખે છે, સમાજના સામાજિક કાર્યો કરે છે, એ ઘણી જરૂર છે. અનુભવ મેં કાલ ક્યાં લગતા હૈ? ચોથા ગુણ સ્થાન વાળાને પોતાના સ્વરૂપનો અનુભવ છે. વળી વધારે સ્વરૂપ સ્થિરતા માટે ઉદ્યમવંત પણ છે, પ્રયત્નવંત પણ છે અંતરમાં. તો પણ એને અનુભવમાં વધારે કાળ કેમ લાગે છે? ઉપરના ગુણ સ્થાન વાળા કરતા ઉત્તર ચારિત્ર કી પર્યાય ને એટલી અસ્થિરતા હૈ. શું છે? ઉપયોગ ઘણો ચંચળ છે. ચારિત્ર જગન્ય ભાવે ગણવામાં આવ્યું છે. તથા ગુણ સ્થાને ચારિત્ર છે જગન્ય ભાવે ગણવામાં આવ્યું છે. કોઈ વ્રત ન હોય, કોઈ પછવાન ન હોય, એટલું પણ ન હોય કે રોજ 5 પંચ પરમેશ્વરનું સ્મરણ પણ કરે, એટલું પણ ન હોય. વ્રતની અંદર નિયમ ચારિત્ર છે એ જગન્ય ભાવે છે. પુરુષાર્થ કી કમી હૈ, પર્યાય કી એસી યોગ્યતા હૈ, લેકિન દ્રષ્ટિ ને ઉસકી ગૌણતા હૈ. છતાં દ્રષ્ટિમાં એવી વાત ગૌણ છે. કેમ કે દ્રષ્ટિ તો શરૂ થઈ ત્યારથી તે કોઈ પણ ગુણ સ્થાને સિદ્ધ દિશામાં પણ દ્રષ્ટિમાં કંઈ ફેર પડતો નથી. દ્રષ્ટિમાં એની ગૌણતા છે. એટલે આમ તો દ્રષ્ટિમાં તો શું છે કે પરિણામ માત્ર ગૌણ છે. ઉપર નીચેનું ગુણ સ્થાન ગણો, સ્થિરતા અસ્થિરતા ગણો, એ બધું દ્રષ્ટિમાં ગણ છે. પર્યાય માત્ર દ્રષ્ટિમાં ગણ છે. કેમ કે દ્રષ્ટિ તો એને વિષય જ કરતી નથી. ગૌણ તો જ્ઞાનની અપેક્ષા એ કે દ્રષ્ટિ તો વિષય જ કરતી નથી. દ્રષ્ટિમાં એની કોઈ ગણતરી નથી. ગૌણ છે કાંઈ આ કોઈ એની ગણતરી દ્રષ્ટિની નથી. वर्तमान में ही पूर्ण हूँ, इसमें पर्याय की कमती बढ़ती गौण है। हूँ तो वर्तमान में परिपूर्ण हूँ, ये मारे मुख्य है। ये सिवाय हूँ दृष्टि बीजू कहीं जोतो नहीं, ये तो बुध गौण है। पर्याय मात्र न विषय बुद्धो गौण है। आ विषय મુમુક્ષુને એટલા માટે પ્રયોજન છે કે મુમુક્ષુનું વજન પર્યાય ઉપર છે, પર્યાય સુધરી શુદ્ધોપયોગ થયો, વારંવાર શુદ્ધોપયોગ થયો, શુદ્ધોપયોગમાં વાર લાગી, પરિણતિ ઉગ્ર થઈ, સ્વરૂપ સ્થિરતા વધી ગઈ, સ્વરૂપ સ્થિરતા ઘટી ગઈ, આવું બધું ગણવામાં મુખ્યતા બહુ આપી દે છે। શું આવું બધું ગણતરી કરવામાં એની મુખ્યતા બહુ આપી દે છે। ઉપદેશમાં પણ એમ આવે, સ્વરૂપમાં જામી જાઓ, સ્વરૂપમાં જમે રહો, એ પોતે કહે છે। એવો ટોન આવે કે સ્વરૂપમાં જામીને રહી જાઓ, એવી આજ્ઞા કરી છે કે સ્વરૂપમાં જામીને જામી જાઓ, એ પર્યાયનો વિષય છતાં મુખ્ય કરવાની વાત નથી। એવી વાત જોરથી આવતી હોવા છતાં પણ પર્યાયનો વિષય તો પણ મુખ્ય કરવાની વાત નથી। સ્વરૂપને ગૌણ કરે એ હદે મુખ્ય નહીં થવું જોઈએ। સ્વરૂપની મુખ્યતા જળવાઈને ગમે તેવો ટોન આવે, પણ સ્વરૂપની મુખ્યતા જળવાઈને, નહીતર દ્રષ્ટિ નહીં રહે। જો મુખ્યતા સ્વરૂપની ગઈ તો દ્રષ્ટિ પણ ગઈ, દ્રષ્ટિ રહી અને મુખ્યતા પણ રહી। આમ જ્ઞાનમાં મુખ્યતા રહેવી અને દ્રષ્ટિ રહેવી અભિનામ આવે છે, દ્રષ્ટિ જળવી અને ગૌણતા થવી એનો અભિનામ આવે છે। આમ શ્રદ્ધા જ્ઞાનનો મેળ આ રીતે છે।
દ્રષ્ટિ ગઈ એટલે પતન થઈ ગયું, મિથ્યાત્વ મારી
નાજીકાલનો પર્યાક્રમનો જોર છે,
હા, એટલે મુમુક્ષુતા મુમુક્ષુને વધારે જરૂરી છે। આવી વાત મુમુક્ષુ માટે કેમ ઉપયોગી છે કે એનું પોતાનું પર્યાય ઉપર વજન છે, એ અહીંયા ઉડાડવા માંગે છે। આ ચર્ચા કરીને પર્યાય ઉપરનું વજન ઘટાડવા માંગે છે,
બરોબર છે
કે ચારિત્ર ચોથા ગુણ સ્થાન વાળાને વસ્તુનો અનુભવ છે ને કેમ વધારે અંતરાળ લાગે છે શુદ્ધ ઉપયોગમાં, તો કે એ દ્રષ્ટિમાં બધી ગુણ છે। હું દ્રષ્ટિની વાત કરો ને, દ્રષ્ટિનો વિષય મુખ્ય કરો ને એમ કે છે, ઠીક છે, તો જાણવાનો વિષય છે કે ત્યાં ચારિત્ર જગનની ભાવે છે, વાર લાગે છે, મોડું થાય છે, પણ એ પૂર્ણતા થવાને સર્જાયેલું પરિણામ છે। જેને દ્રષ્ટિ થઈને અનુભવ થયો એને પૂર્ણતા અસંખ્ય સમયમાં થશે થશે ને
થશે।
સાધક દશા જ અસંખ્ય સમયની છે, અનંત સમયની નથી, ભલે તેત્રી સાગર હોય તો તે આયુષ્યમાન સાધક દશા લાંબી છે ને।
મોક્ષને આવા પ્રશ્નો ઉઠે ચોથા ગુણસ્થાન વાળાની તો સાથે આવે
પ્રશ્ન ન ઉઠે, ચોથા ગુણસ્થાન વાળાને દ્રષ્ટિનું જોર છે, એ દ્રષ્ટિના જોરમાં બધું ગૌણ કરી નાખશે। બીજાની પર્યાયની પંચાત કરવી નથી, પોતાની પર્યાયની દરકાર કરે, સાવધાની કરે તો પણ દ્રષ્ટિના વિષયની મુખ્યતા કરવા પાછળ કરવાના હેતુથી રાખીને એમ છોડીને નહીં, પણ બીજાની પર્યાયની તો પંચાત કરવા જેવી જ નથી। પોતે મિથ્યા દ્રષ્ટિ અને સંયક દ્રષ્ટિની પર્યાયની ચર્ચા કરે, કોઈ કોઈ તો એવી ભૂલ કરે છે કે ભાઈ ફલાણા જ્ઞાની આગળ કે ફલાણા જ્ઞાની આગળ, શું આપણે ચાર પાંચ જ્ઞાની મુખ્યમાં લેવાય છે, એમના ગ્રંથો આપણે એના દક્ષિણામૃતો વધારે વાંચીએ છીએ, ગુરુદેવના રચના મોટો છે, બીજું ભંશીના રચના મોટો છે, સુગમી બીજ નો છે, શ્રીમદ રાજચંદ્રજી નો સોડર મુરગી નો મોક્ષ માં પ્રકાશક બનતા. પછી પોતાની કલ્પના દોડાવીને આ આગળ કે આ આગળ, આ વધારે કે આ વધારે, આ ઊંચા કે આ નીચા, આવી બધી સંચાતમાં પડવા જેવું નથી. ત્યાં પડે પોતાનું ઠેકાણું નથી, પોતાની ચિંતા નથી. અને પંચા જ્ઞાની શરૂ કરે અને પછી પોતે જજમેન્ટ આપે એના ઉપર, આના કરતાં વધારે લાગે છે, આના કરતાં વધારે લાગે છે. ભાઈ તારું કામ નથી આ, તારું જ્ઞાન એ માપી શકે એવી યોગ્યતા કે ક્ષમતા ધરાવતું નથી. અમથો અમથો અનર્થ દંડ શું કરવા એવો કરે છે, એ અનર્થ દંડ કહેવાય. કારણ બધું પોતાને પોતાને દંડ આપે છે, કેમ કે એ દશા માપવાનો એની પાસે કોઈ સાધન નથી, એની પાસે કોઈ જ્ઞાન નથી, જ્ઞાનની નિર્મળતા નથી, એની પહોંચ નથી ત્યાં સુધી. તો એટલે પછી એ પોતે પોતાનું નુકસાન કરે છે. બીજા બારનો વેપાર કરવા જાય અથવા ફેકડો મારે કે ફલાંગ ફરે, એમાં ગજા બાર ની ફરે તો શું થાય, બેઠો પડે. એ પણ નહીં કરવી જોઈએ, એ પણ આપસની ચર્ચામાં પણ નહીં કરવી જોઈએ અને અંદરમાં વિચારણામાં પણ નહીં કરવી જોઈએ. આપણો અધિકાર નાની છે તો ઓળખવાનો પ્રયત્ન કરો, એ જ જ્ઞાનીની ઓળખ કારણ ની ઓળખ થઈ જશે, બધાને ઓળખ. એ જ જ્ઞાનીને નહીં ઓળખ તે કેને ઓળખ ગુરુદેવ આગળ
બીજા કોઈ કે જ્ઞાનીઓ જેને સ્પષ્ટતા કરી હોય રાજમંત્રી સ્પષ્ટતા કરી
મહિમા તમે પરમેશ્વર ભક્ત કરો એનો વાંધો નથી, પ્રત્યક્ષ મયા અને પરમેશ્વર બુદ્ધિ સ્થાપો એમાં વાંધો નથી. પણ બીજાની સરખામણી નહીં કરવી, બીજાની સરખામણી કરવી બીજી વાત છે અને મહિમા કરવાની બીજી વાત છે. બીજાની સરખામણીમાં ઊંચ નીચનો વિષય ઊભો થાય છે, મહિમા કરવામાં એ અપેક્ષા નથી ઊંચ નીચની, એમાં તો મને ઉપકારી થયા માટે મારા ભગવાન એમ વાત છે. નહીં કરવી હોતી સરખામણી કરતા પોતાને કરવાની યોગ્યતા હોવી જોઈએ, ક્ષમતા હોવી જોઈએ, એ વગર ન કરવી જોઈએ. સિદ્ધાંત જો મૂકે તો દોષ થઈ જાય મોટો પાછો. ગુરુદેવ અનંત તીર્થંકર થી અધિક છે એ સિદ્ધાંત નથી. બે વાતમાં બહુ મોટો ફેર છે, મને ઉપકારી થયા અનંત તીર્થંકરોના સમયસરણમાં હું જઈ આવ્યો, મને નિમિત્તત્વ ન બન્યું, જો કે મારી પાત્રતાનો દોષ હતો. પણ અહીંયા મહિમા કરવા માટે એમ કહેવાય કે અનંત તીર્થંકરોથી જે લાભ ન થયો એવો આ ગુરુદેવના સભામાં મને લાભ થયો, તો મારા માટે તો અનંત તીર્થંકરથી વધી ગયા એવો એમનો ઉદ્દેશ મને થયો. એમ કરીને ભક્તિ કરો સિદ્ધાંત ના કરાય, સિદ્ધાંત તો અનંત તીર્થંકર નો અપરાધ થઈ જાય, અવગણના થઈ જાય, ઉપમાનના થઈ
જાય
અને નવી ભૂલ ઉભી કરે. આગ્રહને 84મી સાલ ની શિબિરમાં તો બહુ ભારે સ્થિતિ જરા એક દિગંબરભાઈ ગરમ ગરમ થઈ ગયા. ત્યાં જે શિબિરનો મંચ હતો એના પાછળના ભાગમાં ચાકડો મારેલો અશોદાનીજીના મંચમાં, મેરે લીએ ગુરુદેવ અનંત સ્થાન કરશે હજી ત્યાં બપોરે 3-4 કરતા રાખી દીધું ઉભા થઈ ગયા જીવન માણસ આ તમે લીધું છે પદમચંદજી એ બધું કરેલું પદમચંદજી તો ઓળખે બધા દિગંબર બીજાના કાંઈ મેળતો હોય ને આ પદમચંદજી એ લગાડ્યું છે તમે બધા માનો છો આમાં આ અનંત તીર્થન કરવાનું અપમાન છે શું કહે ગરમ થઈ ગયો ખોટું લાગે ને પોતાના ભગવાનનું કોઈ અપમાન કરે તો માણસનું દુઃખ પણ થાય આપણે તો સમજી શકીએ કે એને શા માટે દુઃખ થયું અનંત તીર્થન કરવાનું વસ્ત્રધારી છે આ તો કાનજી સ્વામી તો તો પાછું આપણે લગાડી દેવા આ વસ્ત્રધારી છે અનંત તીર્થંકરોથી તમે એને અધિક સ્થાપો છો આ અનંત તીર્થંકરોનું અપમાન કરો લાલ થી ભાઈ એ જરા સરખી રીતે વાંચો આ જે લખાણ છે એને જરા ધ્યાનથી વાંચો મેરે લીએ તો ગુરુદેવ અનંત તીર્થન કરશે હજી કે તમારા માટે વાત નથી એમના માટે વાત પછી આગળ વાંચો એમ લીધું છે કે કોઈ કરોડપતિ કાંઈ મદદ ન કરે જગતમાં અનેક કરોડપતિ છે કોઈ કરોડપતિ એમાંથી જરાય મદદ ન કરે અને એક લખપતિ એટલી મદદ કરે કે પોતે અબજપતિ થઈ જાય એમાંથી તો એ બધા કરોડપતિ કરતા આ લખપતિ વધારે એના માટે ઘણો ગણે કે ન ગણે એ માણસ તમે એ જગ્યાએ હોય તો શું માનો તમારું દારિદ્ર ખીટી જાય છે એ લખપતિ માટે તમે શું માનો પ્રેક્ટિકલ શું વાત છે એ તો બરાબર છે આ એના માટે વાત છે એટલું તો શું લખ સિદ્ધાંત કરવા જાય તો બહુ મોટો દોષ થઈ જાય એ વાત જેમ છે એમ સમજ લીધું જરાક આગુ પાછું કરવા જાય તો આખો તત્વનું ખૂન થઈ જાય સિદ્ધાંત થઈ જાય એ ભાઈ યોગ્ય છે ને એ ભાઈ રાખવા યોગ્ય છે હવા યોગ્ય છે તો બચી જાય પછી થતા વાર
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો જય હો જય હો રાત્રે 7:15 થી 7:15 પ્રવચન ગુરુવાર 7:15 થી 7:15